તારીખ 21-8-1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 595.
એવું સ્મરણ કરવાથી પરિભ્રમણની ચિંતા ઉત્પન્ન થઈ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય, ઉદાસીનતા આવે, એના પ્રકારો લીધા છે. એમાં પોતાના ભાવ પરિભ્રમણમાં, દ્રવ પરિભ્રમણમાં, બીજા પોતાના સ્વછંદનું એટલે પોતાના દોષના પશ્ચાતાપનું, અનેક પ્રકારના બીજા પ્રત્યે દોષ કર્યા છે. અને બીજા જીવો પ્રત્યે અતિ રાગ કર્યો છે. એ બધા ત્રણ પ્રકારના. હવે ચોથો પ્રકાર કે છે, આ જીવે દ્વેષ પણ એવો જ કર્યો છે, એમ રાગ ઘણો કર્યો છે. એમ જ્યારે જ્યારે રાગ પલટાણો ત્યારે દ્વેષમાં આવ્યો છે રાગ પલટીને. જેનું મુખ કોઈ કાળે પણ નહીં જવું, મોઢું જવું નથી, એમ બીજો વ્યવહાર તો રાખવો નથી પણ મોઢું પણ જવું નથી, તીવ્ર દ્વેષ આવી જાય. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરવું, એટલે સ્વીકારીશ નહીં, એને માન્ય નહીં રાખવું. એને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ? દ્વેષ કર્યો એને ત્યાં જ આવ્યો અને એની અંદરમાં આવ્યો પાછો. દ્વેષ ભાવની શિક્ષા શું થયું? દ્વેષ ભાવની શિક્ષા. ઘણો દ્વેષ કરે પાછો અહીંયા ગાંધી ત્યાં ને ત્યાં આવે. અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવો પડ્યો અથવા એવો સંબંધ આવીને ઉભો. પુત્ર પણ જન્મે પણ સ્ત્રી પણ કઈ જન્મતો નથી તો નવો સંબંધ બંધાય છે. અને દાસ દાસી પણ પોતાની ગરજે આવે છે, જેનું મોઢું જોવું નથી એની પાસે ગરજ કરવી પડે. અને એમ કરવાની ઈચ્છા નહોતી છતાં કરવું પડ્યું. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય, પોતાના પ્રત્યે ધિકાર આવે કે આવા ઉલટા પરિણામ કરી કરીને આ જીવે ફરી ફરીને દુઃખી થવાનો જ ઉપાય કર્યો છે. શું કર્યું છે? દુઃખી થવાનો જ ઉપાય કર્યો છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભાવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતા હવે કેમ જીવું તેની ચિંતા થઈ પડી છે? હવે પરિભ્રમણ ન થાય અથવા આ ભવરોગ મટે એની ચિંતા થઈ પડી છે. અને એ બરાબર સરખાઈ નહીં થવી જોઈએ, નહીતર ખરેખર છૂટવાની ભાવના થઈ નથી. પરિભ્રમણની ચિંતા એ એક ન્યાયે છૂટવાની ભાવના છે અને પાયામાં ભાવના વગર કોઈ કામ થવાનું નથી. ભાવનાના પ્રકરણમાં આપણે સ્વાધ્યાયમાં એ વાત ઘણી વજનથી કરેલી છે. મૂળ પાયો ભાવનાનો છે, બોલ તારે સંસારથી છૂટવું છે કે નથી છૂટવું, તારી ભાવના છૂટવાની છે કે તારી ભાવના સંસારની છે, પોતાના આત્માને પોતે પ્રશ્ન કરવા દેવો, આ પ્રશ્ન છે. તારો જે કારખાનાનો પ્રોબ્લેમ છે એ તો મેનેજમેન્ટનો વિષય છે. તમારો દાખલો લઈએ તો દાણાપીઠની પેઢીમાં કમિશન એજન્ટમાં મજૂરી છોડીને વળતર ઓછું, તમારે તો માર્જિન હશે, તમારે 18% કમિશનથી માંડીને 1% કમિશન હોય ટર્ન ઓવર, એટલે 18% કમિશનમાં કસર ખાવી પડે ક્યારેક. તો પણ અમે વ્યવસ્થા એવી રાખીએ કે અમે સત્સંગો ન થાય અને અમારું કામ અમે કરી શકીએ એવી વ્યવસ્થા રાખીએ. એટલે શું કોઈ સ્ટાફની અંદર એકાદ માણસ બધા જરૂરત કરતા વધારે રાખવાનો કે ગમે ત્યારે આપણે થઈ થવું હોય તો થઈ શકીએ કામ સોંપીને. કામ બગડે તો બધાને આકુળતા થવાની, એમાં ભાગીદાર હોય કે ફાધર હોય કે દીકરો હોય કે ગમ ભાઈ હોય, એને સંબંધ છે આવક સાથે, એના પરિણામ બગડવાના અને ક્લેશ ઉભો થવાનો, તો વ્યવસ્થિત વિચાર. આ તો ગૌણ થાય એવું નથી, આત્મકલ્યાણ તો ગૌણ કરવું નથી, તો એની સામે શું કરવું? પછી એવું નથી કે મોટી સંપત્તિ છે માટે ખર્ચો કરો તો વાંધો નથી, છતાંય કાલની વાત કાલ, આજે આપણને આપણું કામ કરવાની વ્યવસ્થા આપણે રાખવી જોઈએ છે, વ્યવસ્થા રાખતા એમ. આ તો મેનેજમેન્ટનો વિષય છે, મેનેજ કરી દો. આપણું કામ આપણે સરખી રીતે કરી શકીએ અને પરિણામ ન બગડે એની વ્યવસ્થા કરી દો. ભાવના આત્મકલ્યાણની હોય તો બધું બધો રસ્તો નીકળે, તો બધો રસ્તો નીકળે. પૈસાની પકડ કરીએ તો કાંઈ રસ્તો ન મળે, ત્યાં ખર્ચ વધશે, વધે તો વધે, આવકમાંથી જશે ને એમાંથી જશે, એટલે આવક ઓછી જ. આપણે બધું ઘરમાં રાખી લેવું છે ને આત્મકલ્યાણ કરવું છે તો ક્યાંથી કીધું, કીધી છવાનું બચકો બાંધોથી જ છાતીએ. ગામ ના હોય તો ચારે બાજુથી ફરક પડે, એક બાજુથી નહીં, ચારે બાજુથી ફરક પડે, ને બધા આનુષંગિક પરિણામો ઉભા થવા માંડે. મૂળમાં ખામી હોય ભાવના ને ગરબડ થવાની, થવાની ન થવાની. એટલે જે અહીંયા ચિંતા થઈ પડી આવા વિચારોથી આવા ભાવોથી જે આત્માને પરિભ્રમણની ચિંતા થઈ અને સંસારથી છૂટવાની ભાવના થઈ, એનો બીજો અર્થ છે એને સંસારથી છૂટવાની ભાવના થઈ છે ત્યારે એને ચિંતા થઈ છે. રોગની ચિંતા થાય તો રોગથી છૂટવા માટેનો ઉપાય થાય ને, આ તો ભવ રોગ છે, મોટો મહારોગ છે. કેવો મહારોગ છે, અનંતકાળ નિગોદમાં રહેવું પડે એની સ્થિતિ અનિવાર્ય છે. શું છે એવી સ્થિતિ? અનિવાર્ય છે. પ્રશ્ન પર્યાય જ મર્યાદિત છે, એની ચિંતા ન થાય તો સંસાર કેટલો અનંત વાલો છે, થોડો વાલો નથી, અનંતો વાળો છે જીવન, એમ છે. એ ભયંકરતા ભાસવી જશે અને તો નિર્ધાર થશે કે હવે ફરીને જન્મ મરણ કરવા જ નથી, અને જન્મ મરણ થાય એવું કઈ કરવું જ નથી. તો જ નિર્ધાર આવશે. યથાર્થ એવો નિર્ધાર ન આવે તો એમ સમજવું કે એ ચિંતા અને ઉદાસીનતા બે માંથી કાંઈ નથી. અને આ જીવને હજી સંસાર ઘણો લાંબો છે, વાલો છે અને લાંબો છે. અને એનો નિર્ધાર થયા પછી હજી ઘણી ગડબડ થવાલ છે. એમને કઈ છૂટી જવાતું નથી. નિર્ધાર થાય એ ગડમથલ ઉપર પોતે કેવી ગડમથલ ચાલે છે પોતાને એ વાતો લખે છે. ફરીને ન જ જન્મવું અને ફરીને એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પોતાના ભાવ જોઈને, એ ભાવને જોઈને લખ્યું, વ્યક્ત કર્યું કે આત્મામાંથી એમ પ્રકાશે છે. કેવા શબ્દો વાપરે છે, આત્મામાં પ્રકાશે છે, કેવી દ્રઢતા આવી છે. આત્મામાં એ વાત પ્રકાશે છે. હવે ફરીને જન્મ મરણ કરવું નથી. સંસારને છેદે છૂટકો છે. એટલે પાછળનો પેરેગ્રાફ આવ્યો છે, કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે એવા દ્રઢ નિર્ણયને હચમચાવે એવા પ્રસંગ આવશે. એમને ફરખાઈની વેદનામાં આવ્યો હોય તો એને વેદના સાંભળે, પાછી વેદનાનું સ્મરણ થાય એને. હવે આ ન જોઈએ. ફરીને ન જ જન્મવું અને એમ ન જ કરવું પણ કેટલી નિરુપાયતા છે ત્યાં. કેમ કરવું, ફસાયેલો છે કેમાં, કર્મના બંધનોથી ફસાયેલો છે. એટલે ઉદયમાં ફસાયેલો છે. કામ કરવાનું છે ઉદય ભાવમાં, ઉદયમાં નહીં. પૂર્વે તો કર્મ બાંધ્યા અજ્ઞાન ભાવે, એના ફળ તો એ પ્રમાણે હોવાના. સંસારની પ્રીતિ કરી કરીને કર્મ બાંધ્યો છે, એટલે સંસારના બંધનોની પરિસ્થિતિ હોય બધાને. કોઈને કેવા પ્રકારે ને કોઈને કેવા પ્રકારે, એ બંધનમાં રહીને. એ તો જ્ઞાનીને બંધનમાં રહેવું પડે છે, તીર્થંકર ને આયુષ ના બંધ માં રહેવું પડે છે. સિદ્ધાલયમાં જતા એને આયુષ પૂરું ભોગવે છો. એ બંધન માં રહીને ઉદય ભાવમાં છે, પલટો ખાવાનો છે. ઉદય ભલે રહ્યો, મારે ભાવ ફેરવી નાખો અંદર માં. તમે ઉદય શું કરવાનો છો, ઉદય બહાર રહી જાય છે, ભાવ અંદર છે. બે ના ક્ષેત્ર જુદા જુદા છે કામ કરવાના. મારા ભાવનું ક્ષેત્ર જુદું છે, હું અંદર માં ફરી જવું તો ઉદય નિષ્ફળ જાય, અને હું એમાં જોડાવું તો ઉદય સફળ થઈ ગયો, હું હારી ગયો. ઉદય જીત્યો ને હું હાર્યો, સ્થિતિ
થવાની.
એમ જ ચક્કર ચાલ્યું છે. જેવા જેવા ઉદય આવ્યા તેમાં તેવા તેવા પરિણામ કર્યા, ફરી તેવા કર્મો બાંધીને પાછળ ફરે ફરીને એ જ ઉદયમાં સપડાવા. પરિસ્થિતિ ડિટોરિયટ થતી ગઈ, ડિટોરિયટ થતી ગઈ એટલે બગડતી ગઈ કાળે કરીને નિબોધમાં. પ્રશ્ન મર્યાદિત છે, બે ઇન્દ્રિયને જાય પછી એક ઇન્દ્રિયમાં આવવું પડે. એનું દુઃખી એ ભોગવે અને સર્વજ્ઞ જાણે, વાંચાથી કહી શકાય એવું નથી. એવી ખરાબ ને ભયંકર સ્થિતિ છે. એની પાસે નરક નું દુઃખ કઈ નથી, એવું નિગુજ નું દુઃખ છે. કેવી રીતે કેમ કે ઓલામાં તો અસાત અને પીડા ને વેદના ના પ્રકારો છે, એટલે આ પ્રકારે પીડા થશે, તને આ પ્રકારે પીડા થશે, તને આ પ્રકારે પીડા થશે, એ બધું આવવાનું પ્રતિકૂળતા ની વાત આવે. અને કલ્પના બી મુશ્કેલ છે, એની કલ્પના આપવી પણ મુશ્કેલ છે. પીડા તો અત્યારે શું છે, સાતા અસાતા બે ભોગવે છે એટલે ખ્યાલ આવે છે, એટલે ઓલો ખ્યાલ એને શાસ્ત્રકારો આપે છે. ભાઈ ડર છે પાછો વળતો હોય તો પાછો વળતો હોય એકવાર, પણ ખરેખર એ આધાર લેવાનો નથી, પ્રતિકૂળતા નો આધાર લેવાનો નથી. આત્મા અવરાઈ જશે અને અશાંતિ નો પાર નહીં રહે એનો વિચાર કરવાનો. કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું, તો આત્મા અંદર થી જવાબ આપે છે કે હવે જે દ્રઢતા આવી છે એ પૂર્ણ કરવી, એમાં હવે પાછા વળવાનું પોસાય નહી, અને પાછો વળી જાવ એવો હું કાયર નથી. હવે હું બંધનો થી ને ઉદય થી ભયભીત થઈને હું મારો પરમાર્થ નો માર્ગ, આત્મકલ્યાણ નો માર્ગ છોડી દઉં. હવે આવે જ નહીં ને, એનો આત્મા એવો બળવાન છે કે આવો દ્રઢ નિશ્ચય કરે એટલે હું નિષ્ફળ જઈશ. એ પ્રકાર અંદર જ ન આવે. કુદરતે એવું છે કે ચક્રવર્તીને દરિદ્રતાની કલ્પના ન આવે, મારી સંપત્તિ વહી જશે અને હું ભીખ માંગવાનું પછી કેવી રીતે કરીશ, સપનું ન આવે. અને ભીખ માંગતો એને ચક્રવર્તી ભણાનું સપનું ન આવે. અને કેવી રીતે વધારે ભીખ માંગીને વધારે કામ કરવું એ જ એને વિચાર હાયલા કરે એમ. આની અંદર પણ એવું છે, અંદર આત્મામાંથી દ્રઢત્વ દ્રઢતા આવે પછી પાછા વળવાની વાત રહેતી નથી. એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશમાન થવું જોઈએ એમ કેવું છે. દ્રઢતા છે તે પૂર્ણ કરવી એમ નહી, જરૂર પૂર્ણ કરવી. ભજન લીધું છે એમ જોરથી અંદર છે અને એ છૂટે નહીં, એની પરિણતિ થઈ જાય. રટણ એટલે પરિણતિ લેવી. ઉપરથી પરિણતિ શબ્દ ઓછો વાપરે છે કેમ કે એક શાસ્ત્ર ભાષાનો શબ્દ છે, પોતે બહુ સાદી ભાષા વાપરે છે રટણ શબ્દ. પરિણતિ દ્રઢતા એવી આવે કે પરિણતિ થઈ જવી જોઈએ. પણ જે કઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, તો પ્રવૃત્તિની અંદર એડજસ્ટમેન્ટ કરવું પડે છે. અભિપ્રાયમાં પાછા ફરવાની વાત તો છે જ નહીં. બહારમાં ઉદયની અંદર વ્યવસ્થા કરવી પડે છે, અર્થાત નિરૂપાયતા છે એટલે ઉદયને કઈ ફેરવી શકાય નહીં, ફેરફાર અંદર તારે કરવો. બહારમાં ફેરફાર કરવાનો તારો અધિકાર તારો નહીં, કોઈનો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી. ઉદય આવ્યો તો આવ્યો, પણ પરિણામ ફેરવી નાખતો. એ તરાશ ની વાત છે. મને ઉદય આવ્યો એમ લઈશ નહી તો હવે છો, મને ઉદય આવ્યો છે એમ લઈશ નહી. તે આવ્યો એ હું મારા કામે લાગી જાઉં. મેં ઉદય ને ઉદય નું કામ કરવા દો, મારે મારે કામ મારું કામ કરવું છે. ભલે આવે, ભલે પધાર્યા કરવું એમ. શું કેવું? ભલે પધાર્યા. હવે તમે અમારું આત્મકલ્યાણ કરાવવા આવ્યા છો ને, તો તમારું કુમકુમ તિલક થી સ્વાગત કરીએ. કરે છે ને એમ લેવું. આત્મકલ્યાણ નું નિમિત્ત બનાવી લેવો. હવે જે ઉદય આત્મકલ્યાણ નું નિમિત્ત થાય, અને જો જીવ કઈ આત્મકલ્યાણ ની દિશામાં કોઈ અંશે પણ આગળ વધે એ નિમિત્તે, તો એને ખરાબ કેવો કેવી રીતે એ મને સમજાવો. ખરાબ કહેવાય? અનિમતમાં એક દાખલો આવે છે, ધ્રુવ કરીને સાઠક છે. કેવા? ધ્રુવ કુમાર એમ છે, રાજાનો કુંવર છે. અને સાવકી સાવકીમાં પારકીમાં હતી. રાજા એની માં મરી ગઈ, રાજા બીજી પહેણ રાણીને, રાણી દુઃખ દેતી હતી. એમાં ભગવાનની ભક્તિ ચડી ગયા એટલે વધારે દુઃખ દેવા માંડી. આ ભાઈ ભગતોળો થઈ ગયો છે, કેવો મોટો. ચાલતા રહ્યા નથી કરવાની ભક્તિ, કરવા નથી કરવાનું. જે કઈ કરે છે એને સાધન અન્યમાં માથા પહોંચાડે. અને એમ થયું કે આને મારા ભગવાનથી છૂટો પાડવો છે, અને આ ભાઈને મારી મા જે કહેવાય છે મને ભગવાનથી છૂટો પાડવો છે, પણ હું તો કઈ હવે છૂટો પડું એમ નથી. હું કરું હું તો હું અહીંયા શું કરવા રહ્યો? સગવડતા ખાતર ને મૂકને પડતી આ સગવડતા ગયો જંગલમાં, જંગલમાં જઈને સાધના કરે, ભગવાન નો સાક્ષાત્કાર કર્યો. એમાં એવું આવે તો કે માગ કે તારામાં હું જોઈ છે કે હું તો તારા ઉપર પ્રસન્ન કરો. મારે કઈ નથી જોતું કે તમે મળ્યા તો બધું મારે આવી ગયું. અમારે શું જોયું કે તમારી પાછળ લાગ્યો હતો, હવે તમે આવી ગયા. મારે કઈ જોવાનો પ્રશ્ન નું છે ને, જોયું તો તમે મળ્યા શું કામ નતો? પછી હજી મારે કઈ જોતું હોય તો તમે મળ્યા તો ન મળ્યા જેવું થયું કે એટલે એ વાત તો જવા દો. કે હવે એ વાતને બધાને ખબર પડી ગઈ, એટલે એના મા બાપને બી ખબર પડી, એટલે એની માને પસ્તાવો થયો. ત્યારે મેં એને બહુ દુઃખ દીધું છે, આ છોકરાને મેં બહુ દુઃખ દીધું છે, એટલે એની ભાઈ માફી માંગવા આવીશ. તો હાલ બાપા મહેલમાં હવે તમે કઈ નહીં કરું, અને હું તારી પાસે માફી માંગુ, તને પગે લાગ્યું છે. તારો જેવો હું તો આત્મા છે, મને શું ખબર, મારી ભૂલ થઈ ગઈ, મને માફી આપી. તો વખત પણ તમારા જેવો કોઈ ઉપકારી નથી. તમે જો એ ન કર્યું હોત તો મારી આટલી સાધના થઈ ન હોત. માટે તમે એમ નહીં લેતા કે તમે મારી આને દુશ્મનાવટ કરી હતી, ખરેખર તમે જ મારું કામ કર્યું છે. તમે દાખલો તો ત્યાં આવે છે. જૈન દર્શન તો એથી ઊંચા ન્યાયો નો વિષય છે, એવા ન્યાય તો ત્યાં અન્યમતિમાં આવે છે. જૈન દર્શન તો એથી બહુ સુપિરિયર છે, બહુ એટલે બહુ સુપિરિયર છે, કે જેની સરખામણી ન થઈ શકે. સરખામણી તો કઈક બરાબરી હોય એમાં થાય, તમે એને યારે કઈ સરખામણી થાય એવું છે. કે છે કે આડું આવે અને કઈક એક બાજુ કરવું પડે, કોરે કરવું પડે, ખસેડવું પડે, અને એમાં કાળ સમય જાય છે. એટલા પણ પરિણામ ત્યાં એડજસ્ટમેન્ટ કરવામાં જાય છે. મારું જીવન કિંમતી આત્મકલ્યાણ કરવાનો જે સમય છે એમાં ચાલ્યો જાય છે, કે મને પોસાતો સમય જાય ને પોસાય પાત્રતાનું લક્ષણ નથી. પછી કામમાં કે ઊંઘમાં કે કોઈ પણ માને સમય જાય છે પૂછાય પાત્રતાનું રક્ષણ ઉપયોગ થી એક ફળ પણ ભરનાર 105 માં છે પાત્રતાના રક્ષણ એવી સમયની કિંમત આત્માર્થીને મળે છે છે